SBS Audio is supported by advertising.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organisation a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ વેલફેરની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ છેલ્લા 12 મહિનામાં દર 5માંથી એક ઓસ્ટ્રેલિયન કે જેમની ઉંમર 16-85 વર્ષની છે તેઓએ માનસિક વિકારનો અનુભવ કર્યો હતો, જ્યારે 4-17 વર્ષની ઉંમરના બાળકોમાં દર 7માંથી એક બાળકે માનસિક માંદગીનો અનુભવ કર્યો હતો. આ આંક પ્રમાણે બાળકો પણ માનસિક માંદગીમાં સંપડાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે નાના બાળકો માનસિક તણાવમાં હોય તે ખબર કેવી રીતે પડે, તેના લક્ષણો શું હોય, વાલીઓએ કેવી તકેદારી રાખવી જોઈએ, અને બાળકોની માનસિક સ્થિતિની અસર શું તેના શારીરિક વિકાસ પર પણ થાય છે, તેના વિશે આજે આપણી સાથે વાત કરવા જોડાઈ ગયા છે મેલબર્નથી પ્રથિતિ શાહ, કે જેઓ ઓસ્ટ્રેલિયન કાઉન્સેલિંગ એસોસિએશન દ્વારા રજિસ્ટર્ડ કાઉન્સેલર છે. પ્રથિતિબેન, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
તમારો ખૂબ ખૂબ આભાર.
પ્રથિતિબેન, પહેલા તો હું એ પૂછવા માંગીશ કે 7માંથી એક બાળક માનસિક માંદગીનો અનુભવ કરે છે, એ આ ખૂબ જ મોટો આંકડો કહેવાય કે નાના બાળકો જ્યારે નાની ઉંમર રમવાની હોય છે ત્યારે માનસિક તણાવમાં ખેંચાઈ જતા હોય છે, ત્યારે ખબર કેવી રીતે પડે કે બાળક પણ માનસિક માંદગીમાં છે કે માનસિક તણાવમાં છે?
આમ જોવા જઈએ તો જે તમે આંકડાની વાત કરી, એટલે એ 4-17 વર્ષની ઉંમરમાં બાળક, તમે જે આંકડો કીધો એ 4-17 વર્ષની ઉંમરના બાળકોનો છે. પણ એમાં ઘણા બધા એવા ડિસઓર્ડર્સ કહેવાય, અથવા તો જે સામાન્ય અવસ્થાઓ કહેવાય કે જે બહુ પ્રેવેલન્સ હોય છે બાળકોમાં, એમાં મેઇન હું વાત કરું ને કે એ તમને કેવી રીતે ખબર પડે, તો એના ઘણા બધા સાઇન્સ અને સિમ્પટમ્સ હોય છે. ઘણી વખત તમને સ્કૂલમાંથી ટીચર તમને ઇન્ફોર્મ કરે, ઘણી વાર તમે પોતે જુઓ કે બાળક અમુક વસ્તુમાં સ્ટ્રગલ કરી રહ્યું હોય, કાં તો એને બહુ તકલીફ પડતી હોય, પણ એ વસ્તુને વ્યક્ત નથી કરી શકતા. પણ જ્યારે તમે એ વસ્તુ 1-2 કે 3 વખત ઓબ્ઝર્વ કરો કે તમે જુઓ કે આવા જગ્યાએ તમારું બાળક હેરાન થઈ રહ્યું છે, તો તમે એની સાથે વાત કરો એ ટોપિક ઉપર, જે વર્ષનું બાળક હોય એની સાથે એ ભાષામાં એ લેવલ ઉપર આવીને તમારે વાત કરવી પડે, તો તમને એ વસ્તુનો થોડોક સમજ આવે. અને પ્રારંભિક ઓળખ અને તમે શરૂઆતમાં જો એ વસ્તુ વધારે જાણી લો, તો તમારે પેલું કે ને પ્રિવેન્ટેશન ઇઝ બેટર ધેન ક્યોર, તો પ્રિવેન્ટિવ મેજર્સ મૂકી દઈએ તો એ વધારે વધારે હિતકારી હોય છે.
પ્રતિતિબેન, મોટી બીમારી હોય તો એના લક્ષણો દેખીતી રીતે આપણને દેખાઈ આવે, પરંતુ ડિપ્રેશન, એન્ઝાયટી જેવી બીમારી જો બાળકોને હોય તો એ કેવી રીતે સ્વાભાવિક રીતે દેખાઈ આવે?
જો આમ જોવા જઈએ તો દરેક વસ્તુના લક્ષણો તમને દેખાય. ફોર એક્ઝામ્પલ, તમે આમ જોવા જાઓ તો તમે કહો, આપણે મોટા મોટી ભાષા વાપરું તો એન્ઝાયટી ડિપ્રેશન એવું કહીએ, એટલે એન્ઝાયટીનું આપણે ગુજરાતી કરીએ તો સૌથી સિમ્પલ ભાષામાં કહું તો ચિંતા, જે વધારે પડતી ચિંતાની વિકૃતિઓ. બરાબર, કોઈ બાળક અતિશય દરેક વસ્તુમાં ચિંતા કરે, દરેક વસ્તુમાં એને ડર લાગે કે અમુક પરિસ્થિતિને એ એકચ્યુઅલી અવોઇડ કરે કે ટાળી દે કે એ વસ્તુ મારે કરવી જ નથી, કેમ કે એને વસ્તુની આમ કોન્સ્ટન્ટ ચિંતા થયા કરે. સ્કૂલમાં જવાનું હોય તો ના મમ્મા સ્કૂલે નથી જવું, કે કોન્સ્ટન્ટ આ વસ્તુ, એક વાર નહીં બે વાર નહીં, કોન્સ્ટન્ટ એક જ વસ્તુ તમારી સામે એ વસ્તુ પ્રગટ થાય, તો એના પેલું કે ને સિમ્પટમ્સ કહેવાય. અને એવી જ રીતે સેમ ડિપ્રેશન કે અથવા તો તમે ગુજરાતીમાં કહો તો હતાશા, એ એક વાર નહીં પણ સળંગ એ લોકો અનુભવે, કોઈ બી વસ્તુમાં રસ ગુમાવી દે, ભૂખ ઓછી લાગે, ઊંઘની તમારી જે પેટર્ન હોય એમાં ચેન્જીસ થઈ જાય, એટલે તમને સારી રીતે ઊંઘ ના આવે, અડધી રાતે ઉઠી જાય. ઘણી વાર બાળકો ની જે સપનાઓ હોય એ સપનાઓની પેટર્ન બી ચેન્જ થઈ જાય, એના લીધે એમની સ્લીપ, એમની જે ઊંઘવાની જે હોય, લાઈક ફોર એક્ઝામ્પલ તમારું બાળક સળંગ રાતે ઊંઘતું હોય અને સળંગ રાતે બહુ જ ઉઠ્યા કરે, ઘણી વાર બાળક એકદમ ટોયલેટ ટ્રેન થઈ ગયું હોય, રાત્રે બેડ બેડ થઈ જાય એમનો વારંવાર, અને એ 7 વર્ષની ઉંમર પછી વધારે થતો હોય, તો એ બધા સિમ્પટમ્સ છે. પછી કોઈકને આમ ફોકસ કરવામાં, બીજો એક બીજો ડિસઓર્ડર જે છે કે છે ને અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર કે છે ADHD, જે બાળકોમાં બહુ જ પ્રેવેલન્સ હોય છે, બહુ જ વધારે પડતો હોય છે. એમાં એમાં એના સિમ્પટમ્સ તમે જોવા જાઓ તો એને આમ ધ્યાન આપીને, એટલે બાળક કોઈ વસ્તુમાં ફોકસ જ ના કરી શકે, ભણવાનું હોય કે કોઈ બી વસ્તુ શાંતિથી બેસીને કરી ના શકે. કોન એને પેલું કે ને પેલું કે ને આપણી ગુજરાતીમાં કે ને બહુ વધારે પડતું ચંચળ બાળ, કોઈક વસ્તુમાં બિહેવિયર એક ડિસઓર્ડર હોય છે કે બિહેવિયર ડિસઓર્ડર, એટલે એમાં જયારે એ લોકો દરેક વસ્તુને યુ નો એમની વિક્ષેપકારક વર્તન, ડિસ્ટ્રેક્ટિવ વર્તન કે આમ દરેક જાતનું તોડફોડ કરવાની જે એક બિહેવિયર એ જાતનું બની જ જાય કે એમનું ધાર્યું ના થાય તો બસ તોડફોડ કરે. અને બીજો એક ડિસઓર્ડર જે બાળકોમાં બહુ વધારે પડતો જોવા મળે છે એને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવામાં આવે છે, જેમાં મેઇન તમારી જે સોશિયલ સ્કિલ હોય બધાની સાથે, સામાજિક ક્રિયા પ્રતિક્રિયા, તમારી ઉંમરના બાળકો સાથેનું તમારું વર્તન, એમાં એમાં થોડુંક ડિફરન્સ આવે. કારણ કે એક આખો સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે, એટલે એનું એક લક્ષણ નથી હોતું, ઘણા બધા લક્ષણ હોય છે, પણ એનું એક બહુ સામાન્ય રીતે લક્ષણ જોવા જઈએ તો એ છે કે તમને આમ સોશિયલી ઇન્ટરેક્ટ કરવાનું ના ગમે, તમને બહુ બધા લોકો ભેગા થાય, બહુ બધો અવાજ હોય, એ બધામાં તમને તમે પેલું કે ને એક જાતની પડકારી, તમારા માટે એક પડકારકારક સ્થિતિ થઈ જાય બાળક માટે.
ડિપ્રેશન અને એન્ઝાયટીની વાત કરીએ, માનસિક તણાવ અને ચિંતાની વાત કરીએ, તો બાળકોમાં કેટલું જોવા મળતું હોય છે અને શું તેનું કારણ આજકાલની ટેકનોલોજી હોઈ શકે?
એન્ઝાયટી એટલે તમે જે કહો છો ચિંતાજનક પ્રતિકૃતિ, હા, એ એક બાળકોમાં આમ જોવા જઈએ તો એનું પ્રમાણ 4 થી 7 વર્ષના બાળકની હું વાત કરું, 4 થી 17 વર્ષના બાળકની વચ્ચેની એજની હું વાત કરું તો એમાં એનું પ્રમાણ અરાઉન્ડ 7% જેટલું હોય છે, એટલે 6 થી 7% જેટલું એમાં જોવા મળે છે એન્ઝાયટી ડિસઓર્ડર. અને એનું એક કારણ, એના બધા બહુ કારણ છે, બરોબર, કે ઘણી વાર પેલું કે ને એમ એકલું ટેકનોલોજીના લીધે નહીં, ઘણી વાર એમને એવો માહોલ જ નથી મળતો. તમે પેરેન્ટ્સ ઘણા બહુ જ પેલા પ્રોટેક્ટિવ હોય કે ના, હું મારા બાળકની બહુ સંભાળ લઉં, હું એને આ કરાવું તે કરાવું, પણ બધું જ પોઝર કે ને એને ના મળે, એને એવી એવી અવસ્થા ના મળી કે જ્યારે એ બાળક ચાલતું હોય તો આપણે કેવું એને છૂટું ચાલવા દઈએ, પડવા દઈએ, એવી રીતે એને એવી દરેક વસ્તુ હોય તને ડર લાગે છે, કઈ વાંધો નહીં આ વસ્તુની શું શું વાત, એના વિશે વાત કરો, એના વિશે ઓપનલી વાત કરો, એના વિશે એજ્યુકેશન પોતે કેળવો કે આ સિચ્યુએશન કેવી રીતે હું હેન્ડલ કરી શકું, અને પછી એને એ સિચ્યુએશનનો ધીરે ધીરે એક્સપોઝ કરો, એટલે એ વસ્તુને એક્સપોઝર ના આપે ને એના લીધે એન્ઝાયટી વધારે થતી હોય છે. અને તમે કહો છો કે તમે મને ક્વેશ્ચન પૂછ્યો કે આજકાલનું જે ડિવાઇસીસ, અને હા, એ વસ્તુ ડિવાઇસીસ અને એની ઇમ્પેક્ટ છે, જે બધા આજકાલ બહુ જ વાત કરે છે કે એની ઇમ્પેક્ટ છે ને તમે ડિપ્રેશન એન્ઝાયટી કરતા એ તમને બિહેવિયરલ ડિસઓર્ડરમાં વધારે જોવા મળે છે, અને એની ઇમ્પેક્ટ ડિપ્રેશન એન્ઝાયટીમાં એ પ્રમાણે જોવા મળે કે તમે સોશિયલી ઇન્ટરેક્શન તમારું ઓછું થઈ જાય, તમે સોશિયલી તમે બધાને સામાજિક પ્રતિક્રિયામાં ભાગ ના લો, તમે તમારામાં પડ્યા રહો, તમે તમારા ડિવાઇસ સાથે પડ્યા રહો, એટલે એના લીધે પછી તમને જ્યારે એ સિચ્યુએશનમાં મૂકવામાં આવે કે તમારે હવે 5 લોકો સાથે વાત કરવાની છે, તો ઓફકોર્સ તમને એ વસ્તુની ચિંતા થવાની, કેવી રીતે વાત કરીશ, કેવી રીતે વાત કરીશ, એની એનો પૂર્વગ્રહ, એનો ડર પેદા થવાનો, એટલે એ બધી વસ્તુ ઓફકોર્સ ટેકનોલોજી ને ડિવાઇસ ના લીધે વધી છે, પણ એ એકલું જ ફેક્ટર છે એવું નહીં કહી શકું.
SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
અને આ બધી જે પરિસ્થિતિ તમે ગણાવી કે ડિવાઇસ હોય કે ઘરનું વાતાવરણ હોય કે બાળકને વધારે ઓવર પેમ્પરિંગ કે વધારે પડતું એને સાચવવામાં આવતું હોય, એ બધાના કારણે બાળક ખીલી નથી શકતું, બાળકને એક સારું એવું મંચ નથી મળી શકતું, તો વાલીઓએ શું તકેદારી રાખવી જોઈએ? એઝ અ કાઉન્સિલર તમારી શું સલાહ છે?
હા, કે જે મારી સાથે જે બાળકો કામ કરે છે, જેના પેરેન્ટ સાથે હું કામ કરું છું અને હું મારા પોતાના બાળક સાથે કામ કરું છું, મેઇન તમે ત્રણ વસ્તુનું ધ્યાન રાખો તો તમે બાળકને બહુ સારી રીતે ખીલવા દો. અને એની સાથે એક પહેલી વસ્તુ કે ઓપન કમ્યુનિકેશન, એને સાથે ખુલ્લા દિલથી વાત કરો. બાળક કોઈ દિવસ એની લાગણી વિશે વાત કરતું હોય ને તો તમે એને દબાવી ના દો. એ તમારું બાળક તમારા પાસે આવીને તમને કહી શકે સારું ખરાબ, તમારા વિશે ખરાબ, તમારા ઘરના વાતાવરણ વિશે ખરાબ, કશું બી જે ફીલ થતું હોય ને એક્ટિવલી સાંભળો એમને, બરોબર. બીજી એક વસ્તુ એ છે કે એમની નિયમિતતા, રેગ્યુલારિટી. આપણે કહે ને કે આપણે નાના હતા આપણને એક વસ્તુ કહેતા હતા, મને જો યાદ છે મારા પપ્પા મને એવું કહેતા હતા કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને જ્ઞાન વધે સુખમાં રહે શરીર, બરોબર. એટલે એ નિયમિતતા બહુ જરૂરી છે. તમે એક વસ્તુ કોઈક દિવસ ઠીક છે, ચલો વીકેન્ડ છે, તમે કશેક બહાર ગયા છો તો તમે કોઈ કોઈક દિવસ મોડું થઈ ગયું, પણ એ જે નિયમિતતા છે, તમે ડિસાઈડ કર્યું હોય કે તમારું બાળક 8 થી 9 વાગે, કે એ બાળકે ડિસાઈડ કર્યું હોય કે ચલો મમ્મી હું 8 થી 9 વાગ્યાની વચ્ચે સુવા જઈશ, તો એ પેટર્ન એ બહુ જરૂરી છે. આજે 9 વાગે ગયા, કાલે 12 વાગે ગયા, બીજા દિવસે 7 વાગે ગયા, એ અનિયમિતતા ના લીધે ઘણી વાર છે ને એ અસ્થિરતા પેદા કરે બાળકના જીવનમાં. એટલે એને નિયમિતતા બનાવો અને હંમેશા બાળકની સાથે ઉભા રહો કે હું છું, કશું બી થશે સારું ખરાબ અમે છે. બાળકના થોડાક ઓછા માર્ક આયા અને આ પ્લાનમાં ઓછો સ્કોર આવ્યો, કેમ આવું થયું, કેમ આવું નહીં, ઓકે આવું થયું છે, આપણે નેક્સ્ટ ટાઈમ કેવી રીતે વધારે સારું કરી શકીએ. ઘણી વખત છે ને આપણી ભાષા આમ બહુ સરળ ભાષા છે, પણ ઘણી વાર એ ભાષામાં એવું તોછાત પણ આવી જાય ને કે આપણા બાળકો કારણ કે અહીંયા બોર્ન અને બ્રોટઅપ થયા છે તો એમના માટે એ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે.
સાથે મારે એ પણ પૂછ્યું છે કે બાળકોની માનસિક પરિસ્થિતિ જો આવી હોય તો તેના શારીરિક વિકાસ પર કેટલી અસર થતી હોય છે?
આમ જોવા જઈએ તો એક બહુ સિમ્પલ એક રિસર્ચ છે જે કહે છે કે માણસનું મગજ કોઈ બી તકલીફ હોય, માણસની મેન્ટલ કન્ડિશનમાં કોઈ બી તકલીફ હોય તો એની સીધી અસર એની ગટ ઉપર પડે છે. ગટ એટલે આપણી પાચન શક્તિ પર, બરોબર. એટલે આમ જોવા જઈએ તો ઘણી વાર એવું કહેવામાં આવે છે કે તમારું ખાવાને લગતી બીમારીઓ થાય, બરોબર. પછી તણાવ અને રોગ પ્રતિકારક શક્તિ, તમને ડિપ્રેશન હોય અથવા તો તમે સ્ટ્રેસમાં હોવ તો તમારી ઇમ્યુનિટી ઓટોમેટિકલી ઓછી થઈ જાય, બાળક બીમારી માટે વધારે સંવેદનશીલ થઈ જાય. પછી બીજી વસ્તુ જોવા જઈએ તો ફોર એક્ઝામ્પલ તમે કીધું કે આપણે વાત કરી એન્ઝાયટી છે કે બિહેવિયર ડિસઓર્ડર છે કે ADHD છે, તો એ બધામાં પછી તમને ફોર એક્ઝામ્પલ તમને બધી વસ્તુમાં સામાજિક પ્રવૃત્તિઓમાં કે બધા સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરવાનું ઓછું મન થાય, બરોબર. એ ડાયરેક્ટ તમારું એ આમ જોવા જઈએ તો એન્ઝાયટીની એક ડાયરેક્ટ ઇફેક્ટ છે કે જે કોન્સ્ટન્ટ તમે સંઘર્ષ કરતા હોય તમારી લાઈફમાં મેન્ટલ હેલ્થ ઇશ્યુઝથી, તો તમને તમારી સામાજિકતાની પ્રતિક્રિયા ઓટોમેટિકલી ઓછી થઈ જાય અને એના લીધે તમે છે ને આમ એક અલગાવપણું મહેસૂસ કરો, જેને આમ ઇંગ્લિશમાં કહેવા જાય તો લોનલીનેસ કહે છે. તમે આમ હોવ ગ્રુપમાં પણ તોય તમે એકલા એકલા ફીલ કરો. એવું બાળકો સાથે બી થાય કે એમને ફ્રેન્ડશીપ બનાવવાના ઇસ્યુ થાય, એમને બધા ફ્રેન્ડ હોય એમની આજુબાજુ પણ બીકોઝ એમના બિહેવિયરલ ડિસઓર્ડર હોય કે એમની એન્ઝાયટી હોય એના લીધે એ એમનું પેલું કે ને હું આજ રીતે કરીશ અને આજ રીતે, એટલે એમના ફ્રેન્ડ ધીરે ધીરે ઓછા થવા માંડે. અને આમ જોવા જઈએ તો લાંબા ગાળે તો માનસિક રોગના લીધે ઘણા બધા તકલીફ થાય, બધા ક્રોનિક રોગો બી થાય, જેમ કે એન્ઝાયટી કેન લીડ ટુ હાઇપરટેન્શન. બહુ વધારે એન્ઝાયટી પેનિક અટેક આવે તો એ તમારા હાઇપરટેન્શન અને તમારા હૃદય પર બી અફેક્ટ કરી શકે.
આ ઉપરાંત મારે એ જાણવું છે કે કેવા પ્રકારના ઉપચાર અને ઉપાય ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે.
ઓસ્ટ્રેલિયા આપણે બહુ સારી કન્ટ્રીમાં છે કે ઉપચાર અને ઉપાયમાં બહુ બધા પ્રોફેશન અવેલેબલ છે. પહેલો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોય, જો તમારું બાળક શાળાએ જતું હોય તો શાળામાં કાઉન્સેલર્સ હોય છે, સાયકોલોજીસ્ટ હોય છે અને વેલબીંગ ટીચર્સ હોય છે, એ તમને સહાય કરી શકે. બીજું તમારી પાસે તમારા GP હોય છે, GP પાસે તમે જાઓ તો એની અંદર મેડિકેરની અંદર તમને ફ્રી હેલ્પ જરૂરી મળી શકે છે. અને જો તમારું બાળક એ એજમાં હોય, 10 વર્ષથી ઉપરની એજમાં હોય તો કિડ્સ હેલ્પલાઇન કરીને એક હેલ્પલાઇન છે, એ બાળક પોતે ફોન કરીને વાત કરી શકે છે ત્યાં આગળ.
કે શું યોગા મેડિટેશન જેવી પ્રવૃત્તિઓ કે કોઈ પણ માનસિક સ્થિતિને સ્થિર કરી શકે તેવી પ્રવૃત્તિઓ બાળકને કેટલી લાભદાયી નીવડે?
બાળકો માટે મેડિટેશન અને યોગા બહુ સારું અને બહુ લાભદાયી નીવડે છે. એની સાથે સાથે નેચરમાં રમવાનું, જે આપણે નાના હતા ત્યારે રમતા હતા બહાર બગીચામાં, અહીંયા ગાડી પાર્કમાં રમવા જવાનું, નેચર સાથે કનેક્ટ થવાની બધી પ્રવૃત્તિ બહુ લાભદાયી હોય છે. એ એમનું બેસિકલી બહાર જવાનું કનેક્શન એટલે એન્ઝાયટી ઓછી કરે છે. એ એમને પેલું ફોકસ કરવાની જેને તકલીફ હોય એ બધાને ફોકસ કરતા બી શીખવાડે છે. અને એમને ઘણી વાર મેડિટેશન સ્પેશિયલી તમને ઘણી વાર પેલું કે ને કોઈ કોઈ બી થોટ આવ્યા વગર બ્લેન્ક રહેતા શીખવાડે છે અને એ પણ મેનેજ કરતા શીખવાડે છે.
ખૂબ જ રસપ્રદ માહિતી તમે અમારી સાથે શેર કરી પ્રતિથીબેન, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.